सज्जता नो संग लावे खेती मा रंग, कार्यक्रम नंबर 177, प्रसारण तारीख 22 जुलाई 2010। खेती काम माथी परवारी ने रेडियो पर ता गोठवाई गयेला अमारा तमाम खेडूत भाइयों बहनों ने आजे प्रभु काका अने काकी नी साथे
नमस्कार।
उमाबुन आ वरहाद नु हवे वाला दवला जेवु थई ग्यु छे। आम सौराष्ट्र वाराओ ने खुश खुशाल करी दीधो छे अने अमारा डोंगर वाला हजी हाथ जोड़ी ने प्रार्थना करे छे के भाई वरस, भाई वरस। पण ए तो ऊपर थईने ज चालतो थाय छे।
जेमने नेर नी सवड छे ए लोको ने चिंता नथी, बाकी ना तो भगवान भरोसे ज बैठा छे।
શું થાય કાકી, વરસાદની અનિયમિતતા એટલી બધી વધી ગઈ છે કે એમાં આપણો કઈ ચાલી શકે એમ જ નથી।
અરે પણ ઉમાબુન, બધું જ આયોજન ખોટું પડે છે।
અરે કેટલાક ને તો વળી વાવણી મોણ મોણ થઈ છે
કાકી। એમાં ના નથી કે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદે ઘણું મોડું કર્યું છે, પણ સારા સમાચાર એ છે કે હજી બંગાળના અખાત અને હિંદ મહાસાગરમાં ઢગલા બંધ વાદળો બંધાઈ રહ્યા છે અને અહીં પણ આવી રહ્યા છે।
પણ ઉમાબુન, પેલી કહેવત છે ને, જવાની વીત્યા પછીની જાન અને અવસર વીત્યા પછીના મેહુલા, એની ખાસ મજા ન આવે।
બહુ સાચી વાત।
પણ મોટી તકલીફ એ છે કે કુદરત હમે રીસ ચડાય ને કશું ના વાઈએ તો એ ચાલે એમ નહી।
હા કાકી, એટલે જ તું લાલ અને ડોક્ટર પરાશરાજી ખેતીને યુદ્ધ કે લડાઈ સાથે સરખાવે છે। સારામાં સારા આયોજનમાં પણ અણધાર્યા ફેરફાર માટે તૈયાર રહેવાનું જ।
જો ઉમાબુન, મી તો આટલા ફેરફાર ડાયરીમાં લખી જ રાખ્યા છે અને જે મળે અને કહેતો જ રહું છું, જુઓ વાંચો।
તમે જ વાંચો ને કાકા, બધા ખેડૂત મિત્રોને ખબર પડે।
હા તો સાંભળો, પહેલું તો હવે વરહાદ હારો આવે તો પણ કપાસ કોઈ પણ સંજોગોમાં નહીં જ બાબબાનો।
બિલકુલ ખરી વાત છે, કપાસનો સમય હવે વીતી ગયો હો।
અને બીજું, પાછળથી કદાચ વરહાદ ખેંચાય અને પિયત ની સગવડ ના હોય તો એરંડા એટલે કે દિવેલા પણ નહીં જ વાપવાના।
ચમ, પિયત વિના દિવેલા તો પકવી જ હકાય ને।
અરે ભાઈ, હું મારું ધાર્યું નહીં કેતો, આ તો નિષ્ણાતો એ આલેલી સલાહ છે કે પિયત ની સવડ હોય તો જ દિવેલા વાપવાના, નહીતર મગ ચોળા કે મઠ અડદ જેવા કઠોળ અને પાછોતરી થતી તુવેરો જ વાપવાની, જેથી પાછળથી પાણી વિના એ ચલાઈ લે અને આપણો પાક ફેલ ના જાય।
પ્રભુ કાકા, જ્યાં વરસાદ મોડો છે ત્યાં તો તમે કહ્યું એમ કરવું પડે એવી સ્થિતિ છે, પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો મગફળી 35-40 દિવસની થવા આવી હશે, હવે એમને તો ઘણું ધ્યાન રાખવું પડશે ને।
હા, એમો જેમણે પેલી વેલડી મગફળી વાવી હોય એમણે તો હવે નેંદણ કાઢવા કરબડી બંધ જ કરી દેવાની।
ચમ, એનાથી વરી હું નુકસાન થાય?
ઓહો હો ભૈસાબ, તમારું આ દુઃખ છે। હું જયારે ડાક્ટર પરાશરાજી ને કે પરેશભાઈ ને પૂછતો હોઉં ત્યારે ધ્યાન નહીં રાખતા અને પાછા પૂછ પૂછ કરો છો ભૈસાબ।
ખરા છો તમે તો ભાઈ, મારા ફોન માં એ લોકો શું બોલ બોલ કરે છે એની મને શી રીતે ખબર પડે?
લ્યા ભાઈ, પણ પછી ડાયરી તો વાંચી લેવાય કે નહીં?
કાકા, કાકી, હવેથી ડાયરી વાંચી લેવાની, બરાબર?
બરાબર છે।
હવે હું સમજાવું કે નિંદામણ કાઢવા કરબ કેમ નહીં ચલાવવાની। જુઓ, કારણ એવું છે કે સુયા બેસવા માંડે પછી જો કરબ કે ઢૂંઢ્યું ચલાવીએ તો જમીનમાં બેઠેલા સુયા તૂટી જાય છે અને આપણને ઉત્પાદનમાં એટલું નુકસાન પડે છે। એના બદલે હાથથી નિંદામણ કરવાનું અને મગફળીમાં સુયા બેસવાનો સમય એટલે કટોકટીનો સમય કહેવાય, એ વખતે પાણીની ખેંચ તો જરાય નહીં પડવા દેવાની।
પણ કે છે કે મગફળીમાં 35-40 દાડે પેલો ટીકાનો રોગ દેખાય કે છોડ ઉભા ને ઉભા હુકાઈ જાય છે, તો એનો શું ઉપાય કરવાનો?
લ્યા ભાઈ, એ ફૂગથી થતા રોગો છે અને ફૂગના ઈલાજ ઓલે જમીનમાં ભેજ હોય તાણે શરૂઆતમાં જ પેલી સજીવ ફૂગનાશક ટ્રાયકોડરમાં વેરવી પડે અને જો પહેલા કશું ના કર્યું હોય તો 35-40 દાડે કાં તો 15 લીટરના પંપ દીઠ 50 ગ્રામ
મેંકોશેપ
અથવા 25 મિલીલીટર
હેક્સાકોનાઝોલ
અને નહીતર 25 થી 30 ગ્રામ મેન્કોઝેબ અને કાર્બેન્ડેઝિમ બંને મિલાઈ તૈયાર કરેલી સાપ જેવી દવાના 12-15 દાણા અંતરે 2 છંટકાવ કરી દેવાના. ખરું ને ઉમાબુન?
હા બિલકુલ ખરી વાત છે કાકા. 12-15 દિવસના અંતરે 2 છંટકાવ કરી દેવાના. જમીન થોડી ભારે હોય ને, પાણી ભરાઈ રહેતું હોય તો ફૂગનો ઉપદ્રવ થવાની શક્યતા વધી જાય છે કાકા. એવું જ આપણા રાજ્યના મુખ્ય ચોમાસુ પાક કપાસનું છે. હવે જેમની પાસે પિયતની સગવડ હશે એવા મિત્રોએ તો વરસાદ ખેંચાવા સમયે પિયત આપીને કપાસ બચાવી લીધો હશે, એટલે એમને બીજી કાળજી લેવી પડશે.
તમારા કાકા કહેતા હતા કે કપાસ અને તલમોય ફૂગથી થતા સુકારા જેવા રોગો માટે આ ફૂગ નાશક દવા જ કામ આવે, તો એ સાચી વાત?
હા તો એ 2 કે 3 દવાઓ છે જે બધા જ પાકમાં કામ આવે છે.
લ્યો હોભરો, હું ખોટું કેતો છું?
હું ક્યાં કઉ છું કે તમે ખોટું બોલો છો, પણ ખાતરી કરી લેવામાં જ જાય છે હું.
લ્યા ભાઈ, આ માથે સફેદ વાળ એમને એમ તડકામાં ઉભા રહી નહી બનાયા. આ વાંચો, સુકારાની હંગાત, પિરામેલાનો અને પેલી થ્રીપ્સ ને તડતડિયાનો ઉપાય પૂછીને લખી રાખ્યો છે કે નહીં?
શું વાત છે, એ બધી વિગતો પણ લખી રાખી છે. વાંચો વાંચો, શું લખ્યું છે તમે?
અલ્યા ભાઈ, બીજું તો શું લખી રાખવાનું હોય, એ જ કે કપાસમાં આ વખત સુધારેલા બિયારણને લીધે લીલી, ગુલાબી કે લશ્કરી ઈયળો તો મોટે ભાગે નહીં જ આવે, પણ કપાસ જ્યાં સુધી 45-50 દાડાનો થાય ત્યાં સુધીમાં થ્રીપ્સ, એફિડ કે લીલા તડતડિયાનો ડર તો રહેવાનો જ.
હા બિલકુલ બરાબર છે, તો એનો ઉપાય શું કરવાનો?
ઉમાબુન, ડાક્ટર પરાશરાજી કહેતા હતા કે આવા ચૂસિયોને કાબુમાં લેવા પેલી ફોસ્ફામિડોન, એસિફેટ, મોનોક્રોટોફોસ કે પછી પેલી એસિફેટ અને ઇમિડા મિલાઈ બનાયેલી પેલી શું કે
લાન્સર ગોલ્ડ, આ 4-5 માંથી કોઈ પણ 1-2 દવાના વારાફરથી 10-12 દિવસના અંતરે છંટકાવ કરીએ તો ચૂસિયાનો ઉપદ્રવ ઘટી જાય.
પણ એનું માપ તો કયું જ નહીં.
પ્રમાણ હું કહું કાકી, જુઓ, કપાસમાં ચૂસિયાના નિયંત્રણ માટે ફોસ્ફામિડાન 40% 15 લિટરના પંપમાં 25 મિલીલીટર મેળવીને છાંટવાની. એ જ રીતે ડાયમિથોએટ 30% અથવા મિથાઇલો ડિમેટોન 15 મિલીલીટર અને એસિફેટ 25-30 મિલીલીટર, તો મોનોક્રોટોફોસ જેવી જંતુનાશક 40-45 મિલીલીટર એક પંપમાં ભેળવીને છાંટવી પડે છે.
એ તો સમજાઈ ગયું, પણ અમારા અમદાવાદ અને ખેડા આણંદ જિલ્લામાં નહેરના પાણીથી ડાંગર વાવનારા ખેડૂતોની ડોંગરમાં રોપણી પછી ગાભ મારાની ઈયળોની ફરિયાદ હજુ આવે છે બોન, તો એનો શું ઉપાય કરવાનો?
કેમ, ગાભમારાની ઈયળો વિશે તો આપણે આજે ગયા અઠવાડિયે જ તો વાત કરી હતી.
પણ એ ગુરુવારે તો તમારા કાકા જતા એરંડાનું બિયારણ લેવા, એટલે લખવાનું રહી ગયું હે.
એમ તો મારા જેવા કેટલાય ખેડૂત હશે ઉમાબુન, એટલે એમ કરો ને કે આજે થોડુંક ફરીવાર બોલું કહી દો ને ઉમાબુન.
કાકા, એમાં બીજું ખાસ કશું ધ્યાન નથી આપવાનું, પણ ડાંગરમાં રોપ્યા પછી 10-15 દિવસે આમે નવી જમીનમાં મૂળ બરાબર ગોઠવાઈ જાય, એટલે ખેડૂતો એમોનિયમ સલ્ફેટ કે યુરિયા જેવું દાણાદાર ખાતર મુઠ્ઠીથી વેરતા જ હોય છે. એ વખતે એકરે 7-8 કિલોગ્રામના પ્રમાણમાં ફોરેટ કે કારતે પણ ખાતરમાં મેળવીને વેરી જ દેવાની.
બસ એ બરાબર છે, એક જ ખર્ચે ખર્ચો અને એક મહેનતે મહેનત, પાકને પોષક તત્વો મળી જાય અને ગાભમારાની ઈયળો કાબુમાં આવી જાય.
ટૂંકમાં આંખો અને મગજ બંને ખુલ્લા રાખીને નક્કી કરવાનું કે શું કરીએ તો ખેતીમાં ખર્ચ ઓછું થાય, મહેનત ઓછી કરવી પડે અને છતાંય ઉત્પાદન વધુ મળે.
પ્રભુ કાકા, એનાથી બીજો પણ એક ફાયદો છે.
એ વળી કયો ફાયદો?
કાકી, લગભગ 4.25 વર્ષથી ચાલ્યા આવતા DSC અને સજ્જતા સંઘનો કાર્યક્રમ સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ સાંભળીને તમારા જેવા કેટલાય વડીલ અને યુવાન ખેડૂતોએ એમની ખેતીમાં ફેરફાર કર્યા છે.
એ તો કરવો જ જોઈએ, સમય હંગાત તો ચાલવું જ જોઈએ ને.
હા બિલકુલ બરાબર. હવે આવા સમય સાથે ચાલનારા ખેડૂત મિત્રોમાંથી જેમણે સજ્જતાનો સંઘ સાંભળ્યા પછી ખેતી ખર્ચ ઘટાડ્યો હશે, ઉત્પાદન વધારે મેળવ્યું હશે અને સરવાળે નફો પણ વધારે મેળવ્યો હશે એવા ખેડૂત મિત્રોની ખેતીનો ખાસ રૂબરૂ અભ્યાસ કરવા રેડિયો ટીમના સભ્ય સ્થળની મુલાકાત લેશે અને સીઝનના અંતે આવા ખેડૂત મિત્રોને ખાસ ઇનામ આપીને સન્માનિત કરશે.
હા બરાબર બોન, પણ એ માટે નોંધણી તો હાલ જ કરાવવી પડશે ને?
હા તો કાકા, ખેતીની વિગતોને નોંધણી વિના તો ડીએસસી અને સજ્જતા સંઘમાં ખબર શી રીતે પડે કે કયા ખેડૂતોએ કઈ રીતે ખેતી કરી છે અને કઈ રીતે ખર્ચ ઘટાડ્યો.
હા યાદ આવ્યું ઉમાબુન, તમે 15 દાડા પહેલા પણ આવી કઈ જાહેરાત કરી હતી ખરી?
હા કાકી, બસ એના જ અનુસંધાનમાં આજે આપણે આવા પ્રગતિશીલ ખેડૂત મિત્રોને યાદ કરાવવાનું છે કે ડીએસસી ના ફોન નંબર 0 27 17 235 995 ઉપર પરેશભાઈનો સંપર્ક કરીને કે પત્ર લખીને તમે કયો પાક વાવ્યો, અહીં આપેલી સલાહ મુજબ ખાતર આપવાની રીતમાં, બિયારણમાં, માવજત આપવામાં અને પૂરતી ખાતર કે દવાના છંટકાવમાં શું ફેરફાર કર્યો છે એ તમામ વિગતોનો ટૂંકસાર લખી રાખવાનો અને તમારા નામની નોંધણી અગાઉથી કરાવી દેવાની, જેથી પરેશભાઈ કે રેડિયો ટીમના અન્ય સભ્ય તમારા ખેતરે તમારી રૂબરૂ મુલાકાત લેવા આવશે અને એની ખાતરી કરશે.
અલ્યા ભાઈ, આ તો હોના જેવું. હો ભાઈ હોંભળ્યું ને ખેડૂત ભાઈઓ, બુનો ચૂકશો નહીં હો, ડીએસસી માં ફોન કરીને તમારું નામ નોંધાઈ દેજો, કોને ખબર છે દિવાળીએ ઇનામ તમારા નામે જ આવે.
હા તો ઇનામે મળે અને નવું વર્ષે સુધરી જાય.
કાકી પણ હાલ તો આજનો દિવસ કે આ અઠવાડિયું સુધારવાનું છે. આજનો 177મી કડીનો સવાલ પૂછવાનો છે અને પછી 175મા કાર્યક્રમમાં ફોન કે પત્રથી સાચો જવાબ આપનારામાંથી ખૂબ ઉપયોગી એવું ખેતીનું સાહિત્ય જીતનારા 2 ભાગ્યશાળી મિત્રોના નામ જાહેર કરવાના છે. લો કાકા, આ સવાલ તમે વાંચો.
લાવ લાવ લાવ. આ તો મિત્રો આજનો ઇનામી સવાલ એ છે કે વરસાદ વધારે ખેંચાય તો કયા પાકો વાવવા જોઈએ.
હા મિત્રો, સવાલ બરાબર સાંભળો ને ફરી બોલું છું. વરસાદ વધારે ખેંચાય તો કયા પાકો વાવવા જોઈએ?
હવે તો જવાબ આલવા કોઈની રાહ જોવાની જરૂર નહીં, સીધો ડીએસસી ના અવાજ ઓટલાનો જ નંબર જોડવાનો છે, ખરું ને ઉમાબુન?
હા કાકી, પૂરી 30 લાઈન ખુલ્લી હોય છે. 0 79 30 14 20 00 એટલે કે 2000 આ જોડો એટલી વાર. સાથે સમય હોય તો બીજી માહિતી, ખેડૂતોની મૂંઝવણનો ઉકેલ અને એવું બધું પણ સાંભળી શકો છો.
હા અને તમે આલેલા જવાબમાંથી ડીએસસી તરફથી 2 મિત્રોના નામ પસંદ થશે, એમને મળશે ખેતીને લગતા સાહિત્યનું ઇનામ.
એ પણ તૈયાર જ છે. લો તમે બંને એક એક નામ જાહેર કરી દો.
લાવો ભાઈ લાવો. ભાઈ આ વખતના એક વિજેતા છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગામ મોઢુકાના સુરેશભાઈ સોમાભાઈ,
અને બીજા વિજેતા છે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ગામ ગોખરવાડાના હસમુખભાઈ ખાંડલા.
મિત્રો તમને બંનેને ખૂબ 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 અભિનંદન. ડીએસસી અને સજ્જતા સંઘ તો એટલું જ ઈચ્છે છે કે નાનામાં નાનો ખેડૂત ખેતી પર જ નભતો થાય, આપણી ખેતી પોષણક્ષમ બને અને આપણે ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારું ખેત ઉત્પાદન મેળવીએ. આપણો આ ધ્યેય સિદ્ધ કરવા જ ઓછા ખર્ચે સારી ઉપજ મેળવનારા ખેડૂતોના ઉદાહરણ બધા જ સમક્ષ મૂકવાની અને આવા પ્રગતિશીલ ખેડૂતોને ઇનામોથી નવાજવાની યોજના અમલમાં મૂકી છે.
એટલે નામ તો નોંધાવજો જ, પણ હંગાત બીજી કશીએ મૂંઝવણ હોય તો અવાજ ઓટલાનો ઉપયોગ કરજો કે કાગળ લખજો. અરે ભાઈ સરનામું તો હવે કોઈને યાદ કરાવવાની જરૂર નહીં, તો નોંધી લ્યો. સજ્જતાનો સંઘ લાવે ખેતીમો રંગ, ડીએસસી સરકારી ટ્યુબવેલ પોહે બોપલ અમદાવાદ 58.
હા મિત્રો, મૂંઝવણ કહેશો તો એનો ઉકેલ નીકળશે અને તો જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી ડીએસસી અને સજ્જતા સંઘ દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમનો હેતુ ભરાવશે.
એટલે માહિતીનો ઉપયોગ કરજો અને દર ગુરુવારે મળતા રહેજો.
બસ એટલી જ ભલામણ સાથે કહી દઈએ,
નમસ્તે, આવજો.